Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
આજે આપની મુલાકાત કરાવી છે કવિ શ્રી મુકેશ જોશી સાથે. ગુજરાતી ભાષાના એ ખ્યાતનામ કવિ. યુવાન ઉંમરે એમણે ગુજરાતી ભાષાનું જે ખેડાણ કર્યું છે અને આપણે નસીબવંતા છીએ કે તેમની કલમનો પરચો આપણને મળ્યો છે. આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ અને આજે મહારાષ્ટ્રમાં અને અન્ય શહેરોમાં પણ આજે નવું વર્ષ ઉજવાઈ રહ્યું છે. તો નવા વર્ષનો પહેલો દિવસ આપણે એ સરસ્વતીના ઉપાસકથી કરીએ. દરેકના નસીબમાં કદાચ માતા સરસ્વતીના અપ્રતિમ આશીર્વાદો નથી લખ્યા જેટલા આ કવિ પર કદાચ માતાએ ખુશ થઈને ઢોળ્યા છે. તે લખે છે એવું ધારદાર કે ખરેખર હૃદય સુસરવું ઉતરી જાય. અને જ્યારે એ સ્મિતથી પોતાના કાવ્યો રજૂ કરે છે ત્યારે તો જે પ્રેક્ષકો છે, દર્શકો છે, એ ખરેખર ઓળઘોળ થઈ ઉઠે. અને આજે આપણું સૌભાગ્ય કે આપણે અહીંયા સબરસ રેડિયો પર તેમની સાથે આજે વાતચીત કરીએ. કવિ શ્રી મુકેશ જોશી, નમસ્તે મુકેશભાઈ.
નમસ્તે. નમસ્તે શ્રોતાઓને મારા નમસ્કાર. આજે નવરાત્રી શુભકામનાઓ આપું છું.
જી, ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. આપ એક એવા કવિ છો કે જેને માટે અમને ખબર નથી પડતી કે અમારે શું કહેવું જોઈએ, કારણ કે સૂર્યને દીવો દેખાડવા જેવી અમારા માટે વાત છે. એક કવિ સાથે વાત કરતા થોડોક અમને ડર પણ લાગે છે, એક અચકટાટ પણ થાય છે કે કદાચ ક્યાંક શબ્દોની જો ગોઠવણી બરાબર ન થઈ તો તકલીફ થઈ જશે.
પણ બધું બરાબર ચાલી રહ્યું છે અને તમે મારે ઇન્ટરવ્યુ આપી જે ગોઠવ્યો બદલ તેના તો તમારો ખૂબ આભાર.
જી.
અને આપણા સૌ શ્રોતા મિત્રો માટે પણ હું સૌ શુભકામના કહું છું.
જી.
કે સાહિત્યમાં સૌનો રસ, પ્રેમ, સંગીતમાં રસ અને પ્રેમ જળવાઈ રહે.
જી.
અને આપણી ભાષા અને આપણી સંસ્કૃતિનું તમારે ત્યાં પણ એનું જતન થાય છે.
જી.
એની મને ખૂબ ખુશી છે.
જી, અમને પણ, અમે પણ એટલા જ આનંદિત છીએ મુકેશભાઈ કે આપના જે કાવ્યો છે એ ખરેખર દરેકને સ્પર્શી રહ્યા છે, યુવા જગતને પણ. અને તે સાથે જે સાહિત્યના મહારથીઓ છે તેમનું, તેઓ તો આપના કાર્ય વિશે જાણે જ છે, પણ એક નમ્ર પ્રયત્ન અહીંયાથી અમારો સબરસ રેડિયો પરથી રહે છે કે આપણા ગુજરાતી સાહિત્ય અને તે સાથે કવિઓ, સાહિત્યકારો, સંગીતકારો સાથે મુલાકાત થાય. તો મુકેશભાઈ, આપના કાવ્ય દ્વારા તો લોકો આપને જાણે છે, આજે થોડુંક આપના વિશે પણ જાણવું છે કે આપનું આ જે સાહિત્ય સર્જન જે હતું એની પ્રક્રિયા કયા મુકામ પરથી શરૂ થઈ?
મેં એન્જિનિયરિંગ કોલેજ કર્યા પછી.
જી.
થોડોક સમય મારી પાસે નોકરી નહોતી. એ દિવસોમાં સાહિત્ય વાંચવાનું, લખવાનું થયું અને અચાનક જ એક દિવસે થોડાક ગીતો તરફ મન વળી ગયું અને ગીત લખવાની શરૂઆત થઈ.
જી.
1985-86 ની આ વાત.
જી.
ત્યાર પછી ધીમે ધીમે લખાતું થયું અને પછી લખતો જ ગયો.
જી. જી. અને અમે તો નસીબદાર છીએ કે આપની આ જે વણથંભી જે સાહિત્ય કૃતિઓ છે એ અમને સતત મળતી રહી. તો આપના જે વિષયો છે મુકેશભાઈ, આપ જે કાવ્યો લખો છો એની અંદર એમ કહી શકાય કે એક ગામડાનું એક દ્રશ્ય પણ જોવા મળે, તો તે સાથે આધ્યાત્મિકતાની ચરમસીમા પણ જોવા મળે. તો આ બંને વચ્ચેનો સુમેળ કઈ રીતે થયો? કઈ કઈ વાતો જે છે એ આપને આકર્ષતી રહે છે?
એવું છે કે કવિનું ઘડતર જે જુએ છે, જે સાંભળે છે, એની આજુબાજુનું જે પરિસર છે એનો બહુ મોટો ફાળો હોય છે.
જી. જી.
અને હું જે રહ્યો છું એ મારું બચપણ એકદમ ગામડામાં ગયું છે.
જી.
પપ્પાની સર્વિસ એવી જગ્યાએ હતી કે જ્યાં એક નદી હતી, આખા દિવસમાં એક બસ આવતી અને બીજું કઈ હતું જ નહીં.
જી.
એવા ગામમાં રહીને જીવન શરૂ થયેલું. ત્યાંથી તે મુંબઈ સુધી પહોંચ્યા અને એમાં એટલા બધા અનુભવો થયા અને આજુબાજુ એટલું બધું જોવાનું મળ્યું. ઘરમાં પપ્પાની સેવા પૂજા એટલી બધી ચાલતી હોય એટલે અધ્યાત્મનું પણ એ વાતાવરણ પેદા થયું.
જી.
એટલે બધું રસાઈની કસાઈની કવિતામાં છેવટે પ્રગટ થયું.
જી. જી. તો એવું એવું કોઈ ગામડાનું કાવ્ય છે જે આજે પણ આપને યાદ હોય કે ભલે આપે એ ગામડાનું ક્ષેત્ર છોડી દીધું, આપ અત્યારે મુંબઈમાં વસી રહ્યા છો, તો એ ગ્રામ્ય ભૂમિ એની લાક્ષણિકતાને યાદ કરતું કોઈ ગીત? મને ખાતરી છે કે અમારા શ્રોતા ભાઈઓ અને બહેનોએ કદાચ સાંભળ્યું હશે, પણ આપના મોઢેથી સાંભળવું છે એ પાણીની પરિહારી ભરતી જે નારી છે એનું એક સુંદર કાવ્ય આપે લખ્યું છે, જો શક્ય હોય તો આપ અમને સંભળાવો તો આપના આભારી થઈશું.
હા જરૂર. એ ગામડામાં એવું છે
કે
પેલી બહેનો અને સ્ત્રીઓ પાણી ભરવા જાય, અને પાણી ભરવા જવું એના માટે તો સાદી ઘટના છે.
જી.
પણ એ વખતે ખાસ આવા મોલ વગેરે હતા નહીં, એટલે છોકરાઓ એના મનમાં બહુ જ દિવાળી થતી હોય, એ લોકો ફિલ્ડિંગ ભરવા ત્યાં એ બાજુ ત્યાં પાણી ભરાય તો ત્યાં દિન ઉભા રહેતા.
જી જી.
અને ત્યાં જ બધો કાર્યક્રમ થતો હોય યુવાન હૈયાઓનો.
જી.
તો એના પર હું એક નાનકડી થોડી રચના સંભળાવું છું તમને.
જી જી.
કે કુવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી.
વાહ.
કુવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી.
જી.
પાણી પાણી થઈ જતા આ હુંને મારી વાણી.
વાહ વાહ, ક્યા વાત હે. વાહ.
અને ઝાડની પાછળ સંતાઈ હું એને જોતો રહું.
હા હા.
ઝાડની પાછળ સંતાઈ હું એને જોતો રહું.
જી.
એ પાણી ભરવા ને આવે એને ભરવા કહું.
વાહ.
પ્રથમ ડુબાડે ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ. પ્રથમ ડુબાડે
પછી
કાઢે, જળથી ભરેલ ડોલ.
જી.
હું એનામાં ડૂબ્યો તો એ ના ખેંચ્યું. લે બોલ.
વાહ વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હું એનામાં ડૂબ્યો લઈ નાખો ખેંચ્યો. વાહ.
તો એ ના ખેંચ્યું. બોલ.
જી.
અને ઘટમાં પાણી એડાતું ઢોળાતું કુવા થાળે. ઘટ એટલે ઘડો.
જી.
ઘટમાં પાણી રેડાતું ઢોળાતું કુવા થાળે.
જી.
બળબળ મારો જીવ બળે જે નહીં પલાળે.
વાહ.
અને પાણી ભરતા ભરતા એની કાયા ભીની થાતી. પાણી ભરતા ભરતા એની કાયા
ભીની થાતી. જી.
હું સૂર્યનું કિરણ હોત તો ઊંચતી હોત ચુકાતી.
વાહ વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. વાહ, અદભુત.
એટલે ગામડામાં આવા નાના નાના દ્રશ્યો જોવા મળે.
જી.
કવિતાઓનું સર્જન થયા કરે.
જી. પણ એ જે ખૂબીની વાત છે ને મુકેશભાઈ, કે જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, કે જે આપણે સામાન્ય માણસો કદાચ એ રીતે વિચાર ન કરી શકીએ, ત્યાં કવિની દ્રષ્ટિ કેટલી બધી તીક્ષ્ણ બની જાય. કારણ કે આપના જે પહેલો પ્રથમ કાવ્ય સંગ્રહ રહ્યો આપનો, કાગળ ને પ્રથમ તિલક હું માનું છું ત્યાં સુધી, જે આપનો 1999 પ્રકાશિત થયો હતો આપનો કાવ્ય સંગ્રહ, અને ત્યારબાદ આપે તો ઘણા બધા કાવ્યનું સર્જન કર્યું છે, અદભુત સર્જન છે. અને તે સાથે આપ કવિ સંમેલનોમાં પણ ખૂબ જ પ્રખ્યાત રહ્યા. લગભગ હું જાણું છું ત્યાં સુધી લગભગ 150 વધારે કાવ્યના જે કાર્યક્રમો રહ્યા છે, મુશાયરાઓ કવિ સંમેલનો, એમાં આપે સંચાલન પણ કર્યું. તો આ જે કવિતાનું ક્ષેત્ર છે આપનો, એ આપને સંચાલન ક્ષેત્રમાં કેટલું કામ લાગે છે?
કવિતા લખવાની હોય એની સાથે સાથે કવિતા વાંચવાનું પણ એટલું જ ગમે.
જી જી.
કવિતા વાંચવું હોય, કવિતા વાંચવી હોય બીજા બીજા શાયરના કંઠે, એમની પાસે બેસીને સાંભળીએ, એટલી બધી એમની કવિતાઓ રચનાઓ, એમના બધા શેર,
જી,
સારી સ્મૃતિને ગાણે યાદમાં થઈ જાય.
જી, બિલકુલ.
એટલે જયારે સંચાલન કરવા બેસીએ ત્યારે બધા જ કે જો જેની સાથે આપણે કવિતા વાંચી હોય, અને આપણે પુસ્તકોમાંથી જેને વાંચ્યા હોય, એ બધા જ શેર ને બધું યાદ રહે, અને પરિણામે સંચાલનમાં એને બહુ જ મોટો ફાયદો મળે.
બિલકુલ.
જો કવિ પોતે સંચાલક હોય, સારો કવિ જો સંચાલક હોય,
તો
સંચાલક તરીકેનો પણ પ્રજાને બહુ ફાયદો મળે છે.
જી જી, બિલકુલ. અમે આપની વાત સાથે બિલકુલ સહમત છીએ મુકેશભાઈ. કારણ કે કેટલાક વર્ષો પહેલા આપ લેસ્ટરમાં આવ્યા હતા, અને અહીંયા લેસ્ટરના પીપલ સેન્ટરમાં એક ખાસ કાર્યક્રમ થયો હતો. અમારા લેસ્ટરના જાણીતા વડીલ કવિ સંગીતકાર ગાયક શ્રી ચંદુભાઈ મટાણી અને તેમના દ્વારા આયોજિત એક કાર્યક્રમ હતો. ડોક્ટર સુરેશ દલાલ ને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ત્યારે મુલાકાત થઈ હતી. તો એ સંચાલન હજી પણ યાદ છે, અદભુત હતું આપનું એ સંચાલન. અને આ જે સંચાલન જ્યારે આપ કરો છો એક કવિ તરીકે, આપ અન્ય જે સાહિત્યકારો હોય છે એમની કાવ્ય રચનાઓને પણ આપ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરો છો, તો ક્યારેક એવું બને છે ખરું એક કવિ તરીકે કે અહીંયા કંઈક જામતું નથી, અથવા તો અહીંયા કંઈક આવું થવું જોઈએ, એવી કોઈ દ્વિધાનો અનુભવ થાય છે ખરો?
કાવ્ય રચના અને સંચાલનની જયારે સાથે જોગલમાંથી ચાલતી હોય ત્યારે ઘણી વાર આવું થાય કે આપણને એમ થાય કે આને બદલે આમ હોત તો વધારે સારું.
પણ
વાત એમ છે છેવટે કે સ્વીકારનો ગુણ પહેલા તૈયાર કરી દીધો છે મનમાંથી, જે છે અને જેવું છે એને તરફ સ્વીકારી લઉં, એટલે આગળ એનો અફસોસ નહીં રાખો અને આપણાથી બનતા એટલે સારા પ્રયત્નો કરવા.
બિલકુલ.
એટલે એ પછી સંચાલન અને કવિતા વચ્ચે બહુ સંઘર્ષ રહેતો નથી, પછી આપણે કામ કરવા.
જી જી. હવે આપ જે છે એ માત્ર કાવ્યથી સીમિત નથી રહ્યા, આપે એકાંકી નાટકો પણ લખ્યા છે હું માનું છું ત્યાં સુધી, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, પણ કેટલાક જે નાટકો આપના રહ્યા, રૂપિયાની રાણી અને ડોલરીઓ રાજા, એમાં પણ આપની કથા વસ્તુ રહી, અને તે સાથે આપે ભવ્ય એકાંકી નાટકો પણ લખ્યા. તો આ જે કાવ્ય અને નાટ્યનું ક્ષેત્ર છે એ બંને કદાચ આમ જોતા અલગ અલગ લાગે નહીં, કે એક જે છે એ પરફોર્મિંગ આર્ટનું ક્ષેત્ર છે જેમાં કંઈક અલગ પ્રકારના સંવાદો વગેરે લખાતા હોય, અલગ ભૂમિકા એની બંધાતી હોય, તો એક કવિ તરીકે આપ જ્યારે આ નાટકો લખો ત્યારે કઈ વાતોને ધ્યાનમાં રાખો છો?
બઉ સરસ સવાલ છે તમારો, અને મજા આની વાત કરવાની એટલી મોટી મજા પડશે.
જી.
કારણ કે કવિતા અને નાટકના ફોર્મની સૌથી મોટી જો બંનેમાં તફાવત હોય, મોટો તફાવત એ છે કે કવિતા એ બધી વસ્તુ ખુલ્લી નથી પાડી દેવાની, એને ઢાંકીને કહેવાની. કવિતાનું કામ જ એ છે કે બધું ખુલ્લો નથી કરવા.
જી જી.
જે પણ કેવું છે કવિ એના ઈશારાથી સંકેતોથી એવી રીતે કહેશે.
જી.
નાટકમાં તદ્દન ઉલટું છે.
જી.
નાટકમાં જે કેવું છે એકદમ લાઉડલી કહેવાનું,
લાઉડલી. જી.
પૂછું પાડવાનું.
જી.
અને એટલે બંને ફોર્મ બિલકુલ જુદા છે.
જી.
અને બંનેમાં એક સાથે કામ કરવું ખરેખર તકલીફ વાળું છે, એટલે બહુ નાટ્યકાર અને કવિઓની જુગલબંધી ઓછી બને.
જી જી.
પણ જયારે કોઈક વાર બને છે
જી
ત્યારે એની મજા બહુ પડે.
બિલકુલ.
હવે મારી વાત કરું
જી
તો નાટકમાં એવું થાય છે કે કવિતાને કારણે સારી ભાષા નાટ્યકાર પાસે હોય.
જી.
એ અભિપ્રેત.
જી જી.
કવિ જયારે કલ્પનાશીલ હોય અને એને એક સરસ પ્લોટ આપવામાં આવે અથવા તો એના મનમાં જયારે પ્લોટ સૂજે ત્યારે એ મુખર થવાની કોશિશ કરે છે. જે કવિતામાં એને હાથ પોતાનો બાંધ્યો છે એ હાથ નાટકમાં ખોલી નાખે.
બિલકુલ.
અને ત્યારે એનાથી સરસ નાટકો લખાઈ જતા હોય છે.
જી.
અને પછી ધીમે ધીમે એને અહીંયા પણ દેવાય છે, કવિતામાં છુપાવવું છે, નાટકમાં બતાવવું છે.
જી.
અને કવિ જયારે બંનેમાં હસ્તગત થાય છે ત્યારે નાટકો પણ સફળ થાય છે, કવિતા પણ સફળ થાય છે.
બિલકુલ.
આપણે સૌમ્ય જોશીમાં પણ.
જી જી. એકદમ સાચી વાત, કારણ કે આપના જે નાટકો છે એ તો સફળ રહ્યા છે, પણ તે સાથે ગુજરાતી સાહિત્ય અકાદમી અને અન્ય જે ભારત સરકાર અને ગુજરાત સરકારના જે ઇનામો પણ આપને મળ્યા છે, કેટલીય સંસ્થાઓએ આપને ખરેખર માન આપ્યું છે, અને ગુજરાતી ભાષા પણ એ બાબતમાં આપની ઋણી રહેશે. તો આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કાવ્ય અને નાટક વિશેની, તો કોઈ એવો નાટકનો ડાયલોગ છે મુકેશભાઈ જે આપે કવિ તરીકે લખ્યો હોય અને આપને લાગે કે વાહ ક્યા વાત હે, શું મેં આવો આટલો સુંદર ડાયલોગ લખ્યો છે, કે જે અન્યને પસંદ આવ્યો હોય, આપને પણ ગમ્યો હોય એવો કોઈ ડાયલોગ, તો આપ અમને જરૂર સંભળાવો.
એકચ્યુઅલી એવું છે કે ડાયલોગ્સ તો લખ્યા છે, પણ કવિતાઓ યાદ રાખવાની કોશિશમાં ડાયલોગ યાદ નથી રહ્યા.
ડાયલોગ નથી રહ્યા. કઈ વાંધો,
પર તાળીઓ ખૂબ પડી છે.
જી.
યાદ નથી રહ્યા, કારણ કે એ લખ્યા પછી એ નાટકના કલાકારો ભજવી દેતા હોય છે, એટલે અમારા પક્ષે પેલું યાદ રાખવાનું આવ્યું નથી.
આવ્યું નથી. જી.
અત્યારે સોરી, હું સંભળાવીશ. માફ કરો.
જી, કઈ વાંધો નહીં, પણ આપની કોઈ કાવ્ય રચના હોય અમને સંભળાવો. ખાસ તો એટલા માટે કે એક કાવ્ય રચના જે મને અત્યંત પસંદ આવી છે, અને ખરેખર એક કવિ તરીકે આપની એટલી અદભુત દ્રષ્ટિ છે, કારણ કે આપ પોતે માનું છું ત્યાં સુધી બેન્કિંગ સેક્ટરમાં છો, અને એક આખો જુદો જ વ્યવસાય થઈ ગયો આપનો, કે જ્યાં કદાચ લક્ષ્મી અને સરસ્વતીને ત્યાં નાવા નીચોવાનો સંબંધ ના રહે, છતાં પણ આપ એક એવા વ્યક્તિ છો કે જ્યાં એ બંનેને સાથે લઈને આપ જે સાયુજ્ય સાધો છો મુકેશભાઈ, અદભુત છે. તો એવું એક કાવ્ય મને હજી પણ યાદ છે, સુખ અને દુઃખનું, જો આપ અમને સંભળાવી દો તો આપને અત્યંત આભારી થઈશું.
તમે ચોક્કસ સંભળાવો.
જી.
મારું પણ આમ બહુ સસ્તું કાવ્ય છે.
જી.
અને એની નાનકડી પૂર્વ ભૂમિકા એવી કે બહુ નાની વાત થઈ.
જી.
કે એક વાર હું અમારા ઘરથી સવારે નીકળ્યો.
જી.
અને સવારે જઉં છું તો સામેથી સાયકલ પર એક માણસ માર માર કરતો આવે, થોડો લાંબો પોળો હટતો પટ્ટો માણસ.
જી.
એટલે મેં જોયું કે આ માણસ તો બહુ સરસ લાગે છે. પછી એ બરાબર મારી પાસે આવી અને બ્રેક મારી. બ્રેક મારી ત્યારે ખબર પડી તો એની પાછળ એક નાનકડો ઠીકણો પણ એના કરતા વધારે હેન્ડસમ માણસ હતો.
અચ્છા.
એટલે મને એમ થયું કે આ કમાલ છે. જે માણસ દેખા તો તે પહેલા દેખાયો નહીં.
હા,
અને પછી એના પરથી એક કવિતા લખી.
જી,
જે કવિતાનું નામ છે સુખ દુઃખ. એ તમે સંભળાવો.
જી જી.
કે સુખ ને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ.
વાહ.
સુખ ને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ.
જી.
દુઃખ ના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય.
વાહ.
સુખ રૂપાળું કિંતુ નાનું.
હા.
દુઃખ પાછળ ઢંકાઈ જાય.
વાહ વાહ, ક્યાં વાત છે, અદભુત. જી.
દુઃખ ના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું. દુઃખ પાછળ ઢંકાઈ જાય.
જી.
સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે.
વાહ.
સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે.
જી.
કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી દુઃખ લાવે.
વાહ વાહ, ક્યાં વાત, અદભુત અદભુત. જી.
કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે.
જી.
દુઃખ તોફાન રસ્તા ઉપર ગમે એને ટપલી મારે, ધપ્પો મારે, જેને ધારે એની એ અડવું ના છૂટે.
વાહ વાહ.
ને સુખ
હા
જો દુઃખના વાદ લઈને અડવા માટે જાય,
હા
ખાલી તાળી દેવા જાય,
હા
ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે.
વાહ વાહ, અદભુત અદભુત. જી.
હવે એક જ દીમાં દુઃખને હજારો જણને મળવા.
હા હા.
બોલો, ધીમે સ્પીડે જાય તો ક્યાંથી
ક્યાંથી ચાલે. વાહ વાહ વાહ.
એક જ દીમાં દુઃખને હજારો જણને મળવા.
જી.
બોલો, ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે. દુઃખને તો બે ચાર જણાને મળી લીધું.
જી.
સાયકલ ઉપર બેઠું બેઠું નક્કો રાખેલા.
વાહ 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 વાહ, અદભુત અદભુત આપનું આ કાવ્ય મુકેશભાઈ.
પાર્ક કરીને દુઃખ જેને મળવા માટે જાય. પાર્ક કરીને દુઃખ જેને મળવા માટે જાય.
જી.
એના બાજુવાળા સુખી થયા છે એવું બધા ધારે.
વાહ.
આવું જે ધારે છે એને ખબર નથી કે સાચું સુખ તો નીચે તરી સાયકલ સાચવવાની માટે આટા પાસે.
વાહ વાહ વાહ.
તો કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે.
જી.
સમજી લેજો, સુખ ને દુઃખની જોડી હમણાં આવી જશે.
વાહ.
મળી જાય તો બંને જનો હૃદય ભરીને સ્વાગત કરજો.
જી.
બની શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો.
વાહ.
સુખની મુશ્કેલી છે કે દુરાગ્રહો એ સહી શકે ના.
વાહ.
એ દુઃખની એક પીડા છે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે.
વાહ વાહ વાહ, અદભુત અદભુત મુકેશભાઈ, અદભુત.
સત્ય બધા જાણે.
જી.
સત્ય બધા જાણે તો એ દુઃખથી સૌ ડર્યા કરે છે.
હા હા.
સત્ય બધા જાણે તો એ દુઃખથી સૌ ડર્યા કરે છે.
જી.
કે કોઈ મને સત્કારશે એવી આશા લઈને દુઃખ એની સાયકલ ઉપર સુખને લઈને યુગો યુગોથી ફર્યા કરે છે.
વાહ.
યુગો યુગોથી ફર્યા કરે છે.
અદભુત 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 કાવ્ય મુકેશભાઈ, અદભુત કાવ્ય. અને કેટલી સુંદર વાત આપે, બહુ જ ટૂંકાણમાં કહી દીધી કે સુખ અને દુઃખની જે સવારી છે કદાચ આપણે સમજી નથી શકતા માણસો તરીકે, મનુષ્યો તરીકે. બહુ અદભુત આપનું આ ચિત્રણ. મને ખાતરી છે કે આપણા જે શ્રોતા ભાઈઓ અને બહેનો અત્યારે યુકેમાં સાંભળી રહ્યા છે અને વિશ્વભરમાં સાંભળી રહ્યા છે, તેઓ કદાચ જરૂર આપના કાવ્ય સંગ્રહો વિશે વધારે વાતચીત સાંભળશે અને તે સાથે આપના કાવ્યો વિશે પણ તેઓ અધ્યયન કરશે. તો એક એક સવાલ મનમાં ઉઠે છે મુકેશભાઈ, કે દરેક જે કલાકારો હોય, કવિઓ હોય, સાહિત્યકારો હોય, કદાચ ઘણી વખત એમની પર કોઈ જેના પુરોગામી હોય છે એમની કોઈ અસરો હોતી જોવા મળતી હોય, શું આપના કાવ્યોમાં આપના સાહિત્ય જે સર્જન છે, લેખન છે, નાટિકાઓ આપે લખી છે એ બારામાં આપને કોઈ પાસેથી એવું કંઈ લાગ્યું કે એ આપના પ્રેરણાગુરુ બન્યા, અથવા તો આપને એમાંથી પ્રેરણા મળી હોય, એવું કોઈ વ્યક્તિત્વ, એવી કોઈ વ્યક્તિ, એવી કોઈ વસ્તુ અથવા તો એવી કોઈ ઘટના આપના જીવનમાં બની હોય?
ચોક્કસ ઘટના તો નથી બની, પણ હા, કારણ કે મારું લખવાનું મારું જોક ગીત તરફનો છે એટલે.
જી.
ડોક્ટર સુરેશ દલાલ.
જી.
રમેશ પારેખ.
જી.
હરીન્દ્ર દવે.
જી.
માધવ રામાણુજ.
જી.
આ બધા આપણા ગીત કવિઓ છે.
જી.
એની અમારી આખી પેઢી પર ખૂબ અસર, અને મારા પર પણ મને એવું લાગે છે કે આ બધા ગીત કવિઓ છે.
જી.
કાફી અને ખ્યાતિ અસર.
જી જી જી, બિલકુલ. તો આપ જયારે કાવ્ય લખો છો ત્યારે આપને છંદ વગેરેનું જ્ઞાન હોવું કેટલું જરૂરી લાગે છે મુકેશભાઈ, કે કોઈ પણ કાવ્ય જે કોઈ નવોદિત કલાકારો છે, કવિઓ છે, કવિયત્રીઓ છે, જેઓ લખતા હોય એમના મનમાં સ્ફુરણા થતી હોય પણ એને માટે કદાચ છંદ વગેરેનું જ્ઞાન ન હોય તો શું એ જરૂરી બને છે ખરું? કે પછી સ્વાંત સુખાય કે મનની અંદર જે ઉગ્યું છે એને લખવું, એ રીતે કાવ્યની જે રચના છે એ વધારે સારી બનતી હોય છે? કે પછી જો છંદનું જ્ઞાન હોય, વ્યાકરણ વગેરેનું જ્ઞાન હોય તો વધારે સારી એ ઘટના બની શકે એવું લાગે છે આપને?
આપણે ક્રિકેટ રમવી હોય તો આપણને એના રૂલ્સ તો ખબર હોવો જોઈએ.
જી જી.
એવી રીતે કાવ્ય ક્ષેત્રમાં જયારે આપણે પ્રવેશ કરીએ ત્યારે એમાં જે ચાલતા છંદ છે, લય છે,
જી,
જે પણ એના બંધારણો છે, જે પણ એનું વ્યાકરણ છે,
જી,
જો એ આપણે જાણતા હોઈએ અને એ મર્યાદાઓને સ્વીકારીને જયારે આપણે રચનાઓ કરીએ ત્યારે જ એ રચનાઓની મજા છે.
જી બિલકુલ.
એટલે છંદ, લય, તાલ, આ ઉપરાંત સોનેટ છે તો સોનેટની જે રચના રીતિ છે, આ બધું, હાઇકુ હોય તો એના અક્ષર, આ બધું જયારે ખબર હોય ત્યારે વ્યક્ત થતું કાવ્ય ખરેખર સુંદર અને રળિયામણું બને છે એવું માનું. એટલા માટે કોઈ પણ ભાષાના વિદ્યાર્થી આ શીખવું મને લાગે કે જરૂરી છે.
જી જી જી. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ, આપ વ્યસ્ત છો અને આપના કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે, છતાં પણ આપે અમને સમય આપ્યો. તો એક છેલ્લો સંદેશો અમારા અહીંયાના યુકેના ગુજરાતી સમાજ માટે અને વિશ્વભરના ગુજરાતીઓ માટે, જેઓ પ્રયત્ન સતત કરી રહ્યા છે કે આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, તેમને આપ શું સંદેશો આપશો?
હું તમને કહું,
જી,
આખા વિશ્વના ગુજરાતીઓને એક વાત કહું,
જી,
આ પ્રજા એટલી સાહસિક છે, એટલી દૂરંદેશી છે,
જી,
આપણી પ્રજા, આપણી ગુજરાતી પ્રજા પાસે એટલી બધી દૂરની દ્રષ્ટિ છે,
જી,
કે એ લોકો અને કે આપણે લોકો ક્યારે પણ આપણી ભાષાને કશું હાની પહોંચવા નહીં દઈએ એની મને 100% ખાતરી છે. આપણે ઘરમાં પણ છોકરાઓને, અત્યારે અમારા મુંબઈમાં પણ ઘણા જ મા બાપો પોતાના બાળકોને ફરજિયાત ગુજરાતીમાં બોલાવે છે અને વાત કરે છે.
જી.
એટલે આખા વિશ્વમાં જ્યાં જ્યાં પણ ગુજરાતી લોકો વસ્યા છે,
જી,
એ લોકોના આખા આપણા જેમ ફેમસ છે, આપણા એટલા જેમ કદી પણ બોલાવવાના નથી,
જેમ
આપણી ભાષામાં કદી ભૂલાશે
નહીં.
અને અલબત્ત તમે બધા પ્રયત્નો જે કરી રહ્યા છો,
જી,
એ પ્રયત્નો પણ તો ખૂબ એમાં મોટો ફાળો આપવાના છે.
જી.
એટલે આપણી ભાષા આપણી પ્રજા માટે આમ જ જીતી રહેશે.
જી.
તમને બધાને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું.
જી.
કે પરદેશમાં રહીને તમે આપણી ભાષા માટે આટલું મોટું કાર્ય કરો છો, તમને જગાડવા માટે, તમને ચિંતા જાગૃત કરવા માટે આટલો પરિશ્રમ લો છો, તમને પણ ભગવાન ખૂબ શક્તિ આપે એવી મારી પ્રાર્થના.
ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ, અને આશા રાખીએ કે ભવિષ્યમાં આ જ રીતે આપના તરફથી ઉત્તમ ઉત્તમ કાવ્ય સંગ્રહો અમને મળતા રહે અને આપની જે રચનાઓ છે એ સંગીતબદ્ધ થતી રહે. જે રીતે આલાપ દેસાઈ વગેરે બહુ સુંદર કાવ્યો રચ્યા છે, એમને સંગીતબદ્ધ કર્યા છે તે રીતે, તો ભવિષ્યમાં ફરીથી આપણી જરૂર મુલાકાત થશે મુકેશભાઈ, અને અત્યંત આભારી છું આપના સમય બદલ.
હું પણ આભાર માનું છું આપનો, સૌ શ્રોતા મિત્રોને પણ મારા વંદન છે. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. આ હતા શ્રી મુકેશ જોશી, ગુજરાતી ભાષાના એક ધરખમ કવિ, અને ખરેખર માતા સરસ્વતીના અસીમ કૃપા આશીર્વાદો આ કવિ પર ઉતર્યા છે. યુવાન નવોદિત કવિ, પણ એમણે જે કાર્ય કર્યું છે અદભુત કાર્ય કર્યું છે, અને આજે તેમના જે ગીતો છે, તેમની જે પંક્તિઓ છે, એ કેટલી સુંદર અને સદાબહાર. જ્યારે પણ સુખ દુઃખનું કાવ્ય સાંભળું છું ત્યારે એક નવો આભાસ થાય છે, અને એક કવિની ખૂબી છે, કેટલી થોડી પંક્તિઓમાં, કેટલાક થોડા શબ્દોમાં એમણે જીવનનું એક ગહન જે જ્ઞાન કહી શકાય એ તેમણે આપણા સુધી પહોંચાડ્યું. અદભુત, અદભુત. અને જો આપ કંઈ પણ સાંભળવાનું ચૂકી ગયા હો તો સબરસ રેડિયોની લિસન બેકની સેવા પર જઈ અને 28 દિવસો સુધી આ જે કાર્યક્રમ છે તે આપ ફરીથી પાછો સાંભળી શકશો.
હાય, ધીસ ઇઝ સચિન ફ્રોમ સચિન જગર મ્યુઝિકલ ડ્યુઓ. કીપ લિસનિંગ ટુ શોભા જોશી ઓન સબરસ રેડિયો.
યોર લિસનિંગ ટુ શોભા, શોભા ઓન ગુજરાતી સબરસ.
સબરસ રેડિયો.
ત્રણ વાગવામાં હવે માત્ર થોડી સેકન્ડની વાર રહી ગઈ છે અને ત્યારબાદ અંગ્રેજીના સમાચારો આવશે અને ત્યાર પછી ફરીથી કાર્યક્રમમાં આપણી મુલાકાત થશે અને પ્રયત્ન કરીશ આપના માટે કે મુકેશ જોશીની કેટલીક કાવ્ય રચનાઓ આપને સંભળાવી શકું. જે કવિ પોતાના સ્વરમાં ગાય એનો તો કંઈક અલગ જ અનુભવ હોય છે અને આ કવિએ બહુ સુંદર રચનાઓ આપણા માટે રજૂ કરી. શક્ય હશે તો કાર્યક્રમના બીજા ભાગમાં ફરીથી કેટલીક રચનાઓ શામેલ કરવાની કોશિશ કરીશ. વોટ્સએપ દ્વારા સંદેશાઓ આવી રહ્યા છે અને ખૂબ ખૂબ આભાર. જો આપ સંદેશા પાઠવો ત્યારે આપનું નામ પણ લખશો તો અમને આનંદ થશે અને અમે એ નામ સાથે આપના સંદેશાને જાણી પણ શકશું અને લોકો સુધી આપનો સંદેશો પહોંચાડી પણ શકશું. ખૂબ ખૂબ આભાર અને કાર્યક્રમના બીજા ભાગમાં હવે આપણી મુલાકાત થશે.